આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરશે. આજે વિશ્વ વન્યજીવ દિવસ. પ્રોજેક્ટ લાયન અંતર્ગત જૂનાગઢના નવા પીપળિયા ખાતે નેશનલ રેફરલ સેન્ટર નિર્માણ પામશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે લોકો બનારસની જેમ હોળીમાં બેસીને મા ગંગાની આરતી કરી શકશે. રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત યાત્રાના છેલ્લા તબક્કામાં આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી મોદીએ ગઈકાલે જામનગરમાં વનતારા પ્રાણી બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રીએ મોડી સાંજે સાસણ ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. દરમિયાન પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે પ્રયાગરાજ ખાતે મહાકુંભની પૂર્ણાહુતિ બાદ સોમનાથ જવાનો નિશ્ચય કર્યો હતો. તેમણે ઉમેર્યું કે સોમનાથ મંદિરમાં દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી. વધુ વિગત અમારા સંવાદદાતા પાસેથી.
3 દિવસની ગુજરાત યાત્રાના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણગીરની મુલાકાતે છે. તેઓ આજે સવારે વિશ્વ વન્ય દિવસ નિમિત્તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાસણગીરમાં યોજાનાર બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બોર્ડ વન્યજીવન અને જંગલોના સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં થયેલી સિંહોની ગણતરી મુજબ ગીરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસ્તી 674 છે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
આજે 3 માર્ચે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ વિષયવસ્તુ સાથે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે. વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત સાસણમાં વન્યજીવ ટ્રેકિંગ માટે એક હાઈટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરાયું છે. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પણ વિવિધ પગલાઓ લેવાય છે. વર્ષ 2024માં ગીર ખાતે 237 વનરક્ષકની ભરતી કરાઈ હતી, જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સિંહોના રહેઠાણનું રક્ષણ કરે છે. આ ઉપરાંત ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે વર્ષ 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરાઈ હતી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, ગ્રામીણ ક્ષેત્રમાં શહેરો જેવી જ ટેકનોલોજીનો આવિષ્કાર કરીશું તો જ વિકસિત ભારતના સંકલ્પને ઝડપથી સાકાર કરી શકાશે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગઈકાલે યોજાયેલા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન NIFના રજત જયંતિ સમારોહની ઉજવણી પ્રસંગે ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત રહેલા શ્રી સિંઘે આ મુજબ જણાવ્યું. શ્રી સિંઘે વિકસિત ભારતના નિર્માણમાં NIFના માધ્યમથી ગ્રામીણ ભારતના નાગરિકો પણ યોગદાન આપે તેવી અપીલ કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે 8 માર્ચે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા લખપતિ દીદી સન્માન સમારોહની તૈયારીઓની ગઈકાલે સમીક્ષા કરી હતી. દરમિયાન શ્રી પાટીલે કાર્યક્રમની વિગતો પણ આપી.
દિવ્યાંગ લોકોને એમના ફેમિલી સહિત મફતમાં જે 5 કિલો અનાજ આપવાની યોજના છે, યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે. એમાં પણ લગભગ 1 લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે. અને નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એવી બહેનોનો 1 લાખ બહેનોનો કાર્યક્રમ એ વાસી બોરસીમાં નવસારી જિલ્લામાં થવાનો.
રાજ્યમાં પ્રથમ વખત ભાવનગરના ગોગાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને દરિયાઈ માર્ગથી વહનનો પ્રારંભ થયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રમાંથી દૂધ એકત્ર કરીને રોરો ફેરી સેવાના માધ્યમથી દક્ષિણ ગુજરાત સુધી દૂધ પહોંચાડવાનું કામ હાથ ધરાયું છે. ગઈકાલે ભાવનગરથી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર મિનેશ શાહે આ સુવિધાનું ઉદઘાટન કરાવ્યું.
આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે. આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય, કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય. એના સામે આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા અને ખાનગી રોકાણ આકર્ષવાના ભાગરૂપે કોલસા મંત્રાલયે આજે ગાંધીનગરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી અને રોકાણની તક પર એક રોડ શોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના કોલસા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વેગ આપવા, ઉદ્યોગના હિસ્સેદારો, સંભવિત રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવવાનો છે. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે હવે લોકો બનારસની જેમ હોડીમાં બેસીને માં ગંગાની આરતી કરી શકશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઈકાલે સંગમ ઘાટ ખાતે બોટિંગનો પ્રારંભ કરાવતા કહ્યું, બનારસમાં જે રીતે શ્રદ્ધાળુઓ હોડીમાં બેસીને માં ગંગાની આરતી કરે છે તે જ રીતે આ સંગમ ઘાટ પર પણ શ્રદ્ધાળુઓ હોડીમાં બેસીને સંગમ આરતી કરી શકશે.
આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે. વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરાબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે. બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમય ઊભી કરી દઈશું.
નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને દૈનિક 1,20,00,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે. આ અંગે સુગર ફેક્ટરીના વડા નરેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું.
આપણો જૂનો પ્લાન્ટ 60,000 લીટરનો પર ડે ઇથેનોલનું પ્રોડક્શન થાય છે. એની સાથે સાથે મોડિફિકેશન અને એક્સપાન્શન કરીને બીજો 60,000 લીટરનો ઇથેનોલ પ્રોજેક્ટનું કામમાં પૂર્ણ થયું છે. મે મહિનાથી એનું પણ ઉત્પાદન શરૂ થશે એટલે ટોટલ આ સંસ્થા 1,20,000 લીટર દરરોજનું ઇથેનોલનું પ્રોડક્શન કરશે.
રાજ્યમાં આગામી 2 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન ખાતાની યાદી મુજબ ગત 24 કલાકમાં રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન સરેરાશ 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમરેલી, કચ્છના કંડલા હવાઈ મથક, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢના કેશોદ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરતના કામરેજમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ 24,14,00,000 રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું, જેમાં તાલુકાના વિવિધ વિસ્તારોને જોડતા માર્ગોના નવીનીકરણ સહિતના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી પાનશેરિયાએ જણાવ્યું, રાજ્ય સરકાર ગામડાઓ અને શહેરી વિસ્તારોને આધુનિક અને સુવિધાસભર બનાવવા સતત પ્રયત્નશીલ છે. આઈસીસી પુરૂષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને ગ્રુપ એની 1 દિવસની મેચમાં 44 રને પરાજય આપ્યો છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે જીત માટે આપેલા 250 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડ 45 ઓવર 3 બોલમાં 205 રને ઓલ આઉટ થઈ ગયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી આજે સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરશે. આજે વિશ્વ વન્યજીવ દિવસ. પ્રોજેક્ટ લાયન અંતર્ગત જૂનાગઢના નવા પીપળિયા ખાતે નેશનલ રેફલર સેન્ટર નિર્માણ પામશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે લોકો બનારસની જેમ હોડીમાં બેસીને માં ગંગાની આરતી કરી શકશે. રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.